અટલ તો અનંત જીવો છે તે બધા જ સુખને ઈચ્છા રાખે છે. દરેકને સુખની ઈચ્છા છે અને દુઃખથી ડરે છે. આપણે વાત કરી હતી કે સુખની ઈચ્છા કોને ન હોય, સુખની ઈચ્છા કોને ન હોય, એક જળને ન હોય, પછી બીજા બધા જીવને સુખની ઈચ્છા હોય. કે જેને સુખની ઈચ્છા ન હોય એ કાં તો જળ હોય અથવા તો કાં સિદ્ધ ભગવાન હોય, અર્યન સિદ્ધ. બાકી જે કોઈ સંસારી જીવ છે તે બધાને સુખની ઈચ્છા તો છે, જળને સુખની ઈચ્છા નથી, અને જે પૂર્ણ સુખને પામ્યા એને હવે સુખની ઈચ્છા નથી. તો બધા જ સંસારી જીવો સુખને ઈચ્છે છે અને દુઃખથી ડરે છે, પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી થાય. દરેકને સુખ જોવે છે, દુઃખ જોતું નથી, તે માટે પ્રયત્ન પણ ચાલુ જ છે. દરેક જીવ પોતાને જેવો યોગ્ય લાગે તેવો પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી સાચો પ્રયત્ન થતો નથી, એક સાચો પ્રયત્ન અને બીજું પૂરતો પ્રયત્ન. ખોટો પ્રયત્ન હશે તો પણ સુખ નહીં મળે, અને ઓછો પ્રયત્ન કરશે તો પણ પૂરું સુખ નહીં મળે, તો એને સુખ મળતું નથી. પોતાનું અસલી સ્વરૂપ, પોતાનું સાચું સ્વરૂપ જો સમજે તો જ આ જીવ સુખને પામવાનો છો. ખાલી સુખની ઈચ્છાથી સુખ મળતું નથી, તે તરફનો સાચો પ્રયત્ન પણ સાથે જોવે છે. તે પ્રયત્ન શું છે? પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી થાય. ચાર ગતિના સંયોગ તે દુઃખનું કારણ નથી. ચાર ગતિમાં પોતાને સંયોગો ગમે તેવા મળે, તે સંયોગ કોઈ સુખ કે દુઃખનું કારણ નથી. છતાં પરમા એકત્વ બુદ્ધિ વડે ઈષ્ટ અનિષ્ટપણું માની માનીને જીવ શું લખ્યું છે? એકલો પાછું લખ્યું છે. કોઈની સાથે એમાં આપણે ભલે એમ માનીએ કે હું મારા માટે ક્યાં કરું છું, હું તો બીજા માટે કરું છું, મારા કુટુંબ માટે કરું છું, બીજા, પણ એમાં દુઃખ ભોગવવા કોણ આવશે? પોતે એકલો જ દુઃખ ભોગવવાનો છું, એમાં કોઈ સાથે કોઈ આવવાનું નથી. તો સંયોગો કોઈ સુખ દુઃખનું કારણ નથી. પરમા એકત્વ બુદ્ધિ વડે, પરમા મારાપણાની એકતાપણાની બુદ્ધિ વડે ઈષ્ટ અનિષ્ટપણું માની. અનુકૂળતા મળે તો ઈષ્ટ સારું માને છે, પ્રતિકૂળતા મળે તો અનિષ્ટ ખરાબપણું માની પોતે જીવ એકલો દુઃખી થાય છે. પોતાના ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિથી, પોતાના અજ્ઞાનથી પોતે જીવ એકલો દુઃખી થાય છે. ત્યાં કેવા સંયોગને લક્ષે વિકાર કરે છે તે ટૂંકમાં અહીંયા વર્ણન કર્યું છે. ચાર ગતિના દુઃખનું વર્ણન એટલે કે જીવ ક્યાં સંયોગના લક્ષે પોતે વિકાર કરે છે, રાગ દ્વેષ કરે છે, તેનું વર્ણન આમાં પહેલી ઢાળમાં કરવામાં આવ્યું. જે જે ગતિમાં જાય છે ત્યાં એને કેવા સંયોગો સરાઉન્ડિંગ મળે છે તેનું વર્ણન તે અહીંયા પહેલી ઢાળમાં કર્યું છે. એમાં તિર્યંજ ગતિના દુઃખોનું વર્ણન. આ જીવ નિગોદમાં અનંતકાળ સુધી રહી ત્યાં એક શ્વાસમાં 18 વાર જન્મ ધારણ કરીને જેનું કથન ન થઈ શકે એવું દુઃખ ઉઠાવે છે. આ જીવનો વધારે માં વધારે ટાઈમ નિગોદમાં ગયો છે, સૌથી વધારે, કારણ કે ત્રસ્તની સ્થિતિ તો વધારે માં વધારે 2000 સાગરની છે. એ કાંઈ બધાને હોય પાછું એવું નહીં, તો વધારે માં વધારે સમય ક્યાં ગયો છે? નિગોદમાં અનંતકાળ સુધી રહ્યો છે. અને એક શ્વાસમાં કેટલી વાર જન્મ મરણ કરે છે? આટલા બધા કેમ કરે છે? આટલા બધી વાર જન્મ મરણ કરવાનું કારણ શું છે? કે શરીરની એટલી બધી મમતા છે કે શરીર એક છોડે નવું ધારણ કરે. જેને નવા નવા કપડાં પહેરવાની મમતા હોય શું કરે? દિવસના કેટલી વાર બદલા, જેટલે જેટલી મમતા વધારે એટલી વાર કરે ને નવું નવું, એમ આને શરીરની એટલી બધી મમતા હતી, તને બહુ મમતા છે ને શરીરને, તો એક શ્વાસ જેટલા ટાઈમમાં કેટલી વાર બદલાવીશ તું? 18 વાર. આ મમતાનું ફળ મળ્યું. જેને જેટલી મમતા, જેમ ખાવાની મમતા હોય તેને શું જોઈએ? હંમેશા દરરોજ દરરોજ નવું નવી આઈટમ. એમ તને શરીરની મમતા હતી તો 18 વાર શ્વાસમાં નવું નવું શરીર મળે છે. 18 વાર જન્મ ધારણ કરીને જેનું કથન, જેનું વર્ણન, જેનું ડિસ્ક્રિપ્શન ન થઈ શકે એટલું દુઃખ આપણે વર્ણવી શકીએ નહીં, માત્ર ભગવાન જાણે અને એ જીવ ભોગવે એવું અનંત દુઃખ અવર્ણની અકથ્ય. જેમ આત્માનું સિદ્ધ ભગવાનનું કેવું સુખ છે જે વાણી દ્વારા કહી શકવા યોગ્ય નથી, સિદ્ધ પરમાત્માનું જેમ અનંત સુખ વાણીમાં ન કહી શકાય એમ નિગોદનું અનંત દુઃખ એ વાણીમાં કહી શકવા યોગ્ય નથી. બે એક્સ્ટ્રીમ છે, પેલું તીવ્ર સુખ છે, આ તીવ્ર દુઃખ છે, કોઈ વાણી દ્વારા કહી શકવા યોગ્ય નથી. ત્યાંથી નીકળીને બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. નિગોદમાંથી નીકળી ત્યાં એકેન્દ્રીમાં પ્રત્યેકમાં સ્થાવરમાં આ જીવ આવે છે. નિગોદ છે તે સાધારણ છે અને પછી સ્થાવરમાં પોતે આવે છે. ત્રસ એટલે શું ને સ્થાવર એટલે શું? સ્થર સ્થિર રહે તે સ્થાવર ને હાલે ચાલે તે ત્રસ, એ વ્યાખ્યા ખોટી છે. હાલે ચાલે તે ત્રસ અને સ્થિર રહે તે સ્થાવર એવું નથી, કારણ કે વાયુકાયના જીવ પણ કેવા હોય છે, હાલે છે કે નહીં તો કઈ થોડી ત્રસ થઈ જાય છે, એટલે એ વ્યાખ્યા નથી. એક ઇન્દ્રિય જે છે તેનું નામ સ્થાવર છે અને બે ઇન્દ્રિયથી વધારે હોય તેનું નામ ત્રસ કહેવામાં આવે છે. તો નિગોદમાંથી નીકળીને બીજા સ્થાવર પર્યાયો ધારણ કરે છે, પ્રાપ્ત કરે છે, એની આપણે આગળ વર્ણન તો આવી ગયું છે, આ એનો ખાલી થોડોક સારાંશ આપે છે. ત્રસ પર્યાય તો ચિંતામણી રત્ન સમાન ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. એક ઇન્દ્રિયમાં પણ આવવું, ત્યાં નિગોદમાંથી નીકળવું, એ પણ કેવું છે, મહા મુશ્કેલીથી નીકળે છે, અને એમાંથી પણ ત્રસ પર્યાય થવી, નિગોદમાંથી સ્થાવરમાં અને સ્થાવરમાંથી ત્રસમાં આવવું પણ મહા મુશ્કેલીથી થાય છે. જાણે કેવું છે, ચિંતામણી રત્ન સમાન ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ વિકલત્રય, વિકલત્રય એટલે બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય અને ચતુરેન્દ્રિય, વિકલત્રયના શરીરો ધારણ કરી ઘણું દુઃખ પામે છે. કીડી થાય, પતંગિયો થાય, ભમરો થાય, એવા વિકલત્રયના એને પર્યાય ધારણ કરીને ત્યાં દુઃખ પામે છે. કદાચિત અસંગની પચેન્દ્રી થયો તો મન વગર પણ દુઃખ પામે છે. એવા સર્પ થાય છે, એવા કોઈ દેડકાને યદિ પચેન્દ્રી છે પણ મન વગરના અસંગની હોય છે, તો અસંગની પચેન્દ્રી થયો તો મન વગર પણ દુઃખ પામે છે. એનાથી આગળ સંગની થાય તો પણ ત્યાં કમજોર પ્રાણી બળવાન પ્રાણી દ્વારા સતાવાય છે. આખું તિરંજના દુઃખ કરે છે કે એક ઇન્દ્રિયમાં નિગોદમાં તો 18 જન્મ મરણ એક શ્વાસ જેટલા ટાઈમમાં કર્યા, ન્યાથી નીકળો તો બીજી સ્થાવર પર્યાય લીધી, ન્યાથી આગળ વધો તો વિકલત્રય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચતુરેન્દ્રિય થયો. પચેન્દ્રિયમાં આવ્યો તો મન વગરનો થયો. સંગની પચેન્દ્રિય થયો તો પોતે હરણ કે સસલા કે ઉંદર એવો નાનો પ્રાણી થયો તો બીજા પ્રાણી આવીને એને મારી નાખે છે. બળવાન બીજાને દુઃખ આપી ઘણા પાપનો બંધ કરે, અને પોતે કદાચ સિંહ વાઘ જેવો બળવાન થયો તો બીજાને મારીને પોતે પાપ કરે છે. એટલે આખી તિર્યંજ પર્યાયમાં વિચાર કરીએ તો એને દુઃખ જ હોય છે. અને બીજા ગાય થયો કે બળદ થયો, ઘોડો થયો તો છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે અકથ્ય દુઃખ પામે છે, કાપે છે ને એવું બધું કરે છે ને, ભૂખ તરસ લાગે છે, ગરમી ઠંડી લાગે છે વગેરે અકથ્ય, ઘણા કહી શકવાય નહીં એટલા બધા દુઃખને તે પામે છે. હવે નરક ગતિના દુઃખ, તિર્યંચમાં પોતે તો દુઃખ પામ્યો એનું વર્ણન કર્યું, હવે નરક ગતિ. જ્યારે કોઈ સમય ખોટા પરિણામથી મરણ પામે તો નરકમાં જઈ પડે છે. ખોટા એટલે તીવ્ર કસાયના પરિણામ, તીવ્ર પાપના પરિણામ એ કરે છે તો નરકમાં જાય છે. ઘણાને એમ થાય આપણે જોયું નથી કેમ માનીએ, નરક તો જોયું નથી, તો નથી જોયું એટલે નથી એવું તો કોઈ હોય ના શકે. મેં નથી જોયું એટલે શું, પોતે નથી જોયું એટલે નથી એમ નથી. હા, તું એમ કે તારું અધૂરું જ્ઞાન છે એટલે તે જોયું નથી, બાકી તને પૂરું જ્ઞાન થાય તો જરૂર ખબર પડે. અને શું નથી જોયું એટલે નથી. અને આપણે જયારે જોશું તો જ માનશું એવું જરૂરી છે? કોઈ આપણે ઝેર ખાઈને એમ માયના છે મરી જાય છે, આપણે કોઈ દી જોયું છે, ટેસ્ટ કરી જોયું છે આપણે? તો નથી આપણને, એટલે નથી એવું તો નથી. કોઈ આપણે જેલ નથી જોઈ હજી, તો જેલ છે કે નથી કાંઈ? એટલે મેં નથી જોયું, મને ખબર નથી, મને યાદ નથી, એટલે ન હોય. એ કોઈ એનું લોજિક સાચું નથી, એ કોઈ તર્ક સાચું નથી. તું પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી લે, પછી જો તને નરક ન દેખાય તો હજી તું કહી શકે કે નરક નથી. અધૂરું જ્ઞાન થી દેખાડે છે કે તે નરક નથી જોયું. તને નથી જોયું સાચી વાત, કારણ કે તારું જ્ઞાન અધૂરું છે. તો અધૂરા જ્ઞાનમાં તને નરક નથી દેખાય. અને બાકી તો કુદરત, આપણે અત્યારના ગમે તેવું કદાચ પાપ કર્યું અને ન પકડાય તેનું ફળ નહીં મળે. આ તો જે જેલમાં પ્રૂવ થાય, કોર્ટમાં પ્રૂવ થાય, પછી એને પનિશમેન્ટ મળે છે. કદાચ આપણે કોઈ પાપ કર્યું, કોઈને ખબર નથી, પકડાતા નથી, તો શું થાય? આપણને એનું ફળ નહીં મળે? ફળ તો મળશે કે નહીં? કુદરતમાં ઇનજસ્ટિસ નથી. કદાચ ઇવન અહીંયા તો શું થાય છે, સાચે પાપ કર્યું હોય અને સારો એવો સોલિસિટર કે લોયર હોય તો આર્ગ્યુમેન્ટ કરીને એવિડન્સ નથી હોતા તો છૂટી જાય છે ને. ઈટ ડઝ મીન કે એને આપણે પનિશમેન્ટ નહીં મળે. કુદરતમાં આવવું અન્યાય નથી, ઇનજસ્ટિસ નથી. કરેલા ભાવનું ફળ અવશ્ય મળે છે. જેમ આ મસ્તી કહેવત છે ને, ભગવાનના ઘરમાં દેર છે, અંધેર નથી, એમ એક અમસ્તી કહેવત છે. કાંઈ ભગવાન કોઈ આપે છે એમ નથી, પણ કહેવાનું શું છે, કરેલા ભાવનું ફળ, સારા ભાવ કરે, પુણ્યનું કરે તો સ્વર્ગમાં જાય છે ને પાપ કરે તો નરકમાં, એનું ફળ તો અવશ્ય મળ્યા વગર રહેતું નથી. તો કોઈ સમયે જીવ ખોટા પરિણામથી, તીવ્ર પાપના પરિણામથી મરણ પામે તો નરકમાં જઈને પડે છે. ત્યાંની માટીનો એક કણ પણ અહીં આવી જાય તો અહીંના અનેક ગાંવ, અનેક માઇલ સુધીના સંઘની પચેન્દ્રી જીવો પણ એની દુર્ગંધથી મરી જાય. એનું કણ, ખાલી માટીનો એક કણ અહીંયા લાવીને મૂકે તો એની દુર્ગંધ એટલી બધી તીવ્ર છે. અને આપણને ઘણીવાર તીવ્ર સહન નથી થતી ને, કોઈ પણ ગંધ, એવન સુગંધ પણ એકદમ તીવ્ર ફ્રેગરન્સ હોય છે, આપણે સહન નથી કરી. ત્યાં તો કેવી છે, તીવ્ર એટલી દુર્ગંધ છે કે જેના દુર્ગંધના પ્રતાપે, દુર્ગંધના કારણે ઘણા જીવો મરી જાય, એટલી તો ત્યાં નરકમાં દુર્ગંધ છે. ત્યાંની જમીનને અડવાથી જ અસહ્ય દુઃખ થવા લાગે છે. જ્યાં પડે છે ત્યાં જાણે હજારો વીછી કરડતા હોય એવું ત્યાં તેને દુઃખ થાય છે. હજી જ્યાં શરૂઆતમાં જાય છે ત્યાં જેને એકદમ પીડા શરૂ થાય છે. ત્યાં વેતરણી નદી છે, જમીનમાંથી એને દુઃખ લાગે તો એને દૂરથી શું લાગે છે, નદી છે, ન્યા જઈને હું જાઉં. ખરેખર તો એ કેવું હોય છે, નદી બધું આર્ટિફિશિયલી વિકૃત શરીરથી એવું કર્યું, જેમ અહીંયા મૃગજળ જેને કહીએ ને આપણે, મિરાજ કેમ, એમાં શું છે, કેટલું પાણી છે એમાં, પણ દેખાય છે ને, મને લાગે છે, મને દેખાય છે. જો આ આપણું અભિમાન છે, આપણો દુરાગ્રહ છે. મને દેખાય છે એટલે ન્યાય છે એવો કોઈ નિયમ નથી. એમ ન્યાય વેતરણી નદીમાં પોતે જાય છે, પાણીમાં મને ઠંડક મળશે એમ, તો ન્યાય નદી શેની છે, લોહી પરુ ને એવાની હોય છે, તો ત્યાં પણ સુખ નથી મળતું. તો ક્યાં જાય છે, ઝાડ નીચે જાય, તો ઝાડમાં પણ કેવા પાંદડા હોય છે, તલવાર જેવા પાંદડા હોય છે, તો ઉપરથી પડે તો તેને શરીરના કટકા કરી નાખે છે. પછી એટલી જ બધી ત્યાં શરદી એટલે ઠંડી હોય છે, તીવ્ર ઠંડી હોય છે અને તીવ્ર ગરમી હોય છે, અને અન્ન પાણીનો અભાવ. સમુદ્રના સમુદ્ર પાણી પી જાય તો પણ તરસ ન છીપે, છતાં પાણીનું એક બિંદુ નથી. અને ખોરાક, ત્રણ લોકનું અનાજ ખાઈ જાય તો પણ ભૂખ મટે નહીં ને, છતાં અનાજનો એક દાણો પણ મળતો નથી. અહીંયા થોડુંક ખાવાનું મોડું થાય, પીવાનું કંઈક મોડું આવે તો કેવી થઈ જાય છે, આકુરતા થઈ જાય. ભાઈ વિચાર તે કર્યો તો, નરકમાં ગયો તો ત્યારે શું હતું, તિરંજમાં હતું ત્યારે કોણ પૂછવા આવતું તું, ભૂખ લાગી છે, તરસ લાગી છે, વધારે જોવે છે, ઓછું જોવે છે? તો અહીંયા સેજ હજી વાર લાગી, એમાં આટલું બધું આકુલતા થાય છે, આટલો બધો કસાય થાય છે. જીવનમાં પોતાના કરેલા ભાવ પોતાને નડે છે, કોઈ નડતું નથી. બીજાનો દોષ શું જોવો, કે મારું કોઈ ધ્યાન રાખતા નથી ને મને બરોબર સર્વિસ આપતા નથી, પોતાના કરેલા પાપના ઉદયને કારણે એવું બને છે, એમાં કોઈનો વાંક નથી. અને આવા આ તો દુઃખ કાંઈ નથી, આનાથી અનંત ગુણા તીવ્ર દુઃખ આ જીવે નરકમાં ભોગવી આવ્યો છે. અને હજી પણ એવા પરિણામ રહેશે તો ફરીથી એવું ફળ મળ્યા વગર રહેશે ને. તો અન્ન પાણીના અભાવથી સ્વતઃ મહાન દુઃખ થાય છે. જ્યારે બિલોમાં ઊંધે માથે લટકે છે ત્યારે ઘોર દુઃખોનો અનુભવ કરે. જન્મે ત્યારે ઊંધા માથે લટકે છે, બિલ એટલે એના ઉપજવાના સ્થાન, એમાં ઊંધા માથે લટકે છે અને ત્યારે ઘોર દુઃખ. એકદમ આપણને અહીંયા એસીમાં બેસાવે એર કન્ડિશનમાં, એકદમ ત્યાંથી જે ઓલી ભઠ્ઠી કે ને બોઇલર, આયર્નને આખું મેલ્ટ કરવાની, બોઇલરમાં કેટલી બધી હીટ હશે, એમાં આપણને ત્યાં નાખે શું કેટલો ફરક લાગતો હશે. એસીમાં બેઠા હોય ત્યાંથી સીધા જ આપણને આયર્ન ફેક્ટરી હોય, સ્ટીલની ફેક્ટરી હોય, એના બોઇલર પાસે લઈ જાય અને એમાં નાખે તો કેવું થાય. એમ અહીંયા જ્યાં નરકમાં ઉત્પન્ન થાય છે ત્યાં જ એટલી બધી એને તીવ્ર દુઃખો આવી જાય છે. પછી બીજા નારકી જીવ તેને દેખતા જ કૂતરાની માફક મારપીટ વગેરે કરવા લાગી જાય. કૂતરાનો સહેજ એક સ્વભાવ હોય છે, પોતાને જે ગલી કે રોડ હોય એમાં બીજો કૂતરો અજાણ્યો આવે તો શું કરે છે, ભસવા માંડે છે ને એની પાછળ. એમ અહીંયા પોતે જ્યાં નવો નારકી જન્મે છે તો બીજા નારકી આવીને એને મારપીટ કરવા લાગી જાય છે. ત્રીજી નરક સુધી અંબ અને અમરીશ વગેરે નામના સંકલિષ્ટ પરિણામી અસુર કુમાર દેવ જઈને અવધિ જ્ઞાન દ્વારા પૂર્વના વિરોધનું સ્મરણ કરાવી અંદરો અંદર લડાવી મારે. પહેલી બીજીને ત્રણ નારકી સુધી આ પ્રકારના દેવો જાય છે અને એકબીજાને યાદ કરાવજે, આ ભૂતકાળમાં તને બહુ હેરાન કરતો, તને મારતો તો હાલ માર આવે, જેને આપણે અત્યારના શું કરીએ છીએ, નારદ વેળા જેને કે ને એકબીજાનો ઝઘડો કરાવે, તે બધા દેવો. કારણ કે બધાને અવધિ જ્ઞાન તો હોય, એના દ્વારા એને પૂર્વનું જ્ઞાન કરાવી એને અંદરો અંદર લડાવી મારે. ત્યારે નારકીઓ દ્વારા ઘાણીમાં પીલાવું, કેવું દુઃખ છે ઘાણી ખબર, બોલો, તલ ને એને બધાને ક્રશ કરે ને, ઓઇલ મિલ, ચક્કી, ચક્કી એટલે લોટની જુદી હોય, આ ઘાણી, ઘાણી એટલે તલનું ને સિંગનું તેલ કાઢે ને, એમાં તલને પીસે સિંગ, સિંગને શું કહે, પીનટ્સ, પીનટ્સને પીલે તો એમાંથી શું નીકળે. એવી જ રીતે આ નારકી એકબીજાને એમાં ઘાણીમાં નાખીને પીલે છે, એવા તીવ્ર દુઃખ હોય છે. અહીંયા બીજાને મારતા તને નહોતું ને ડર લાગતો, તને મજા આવતી હતી, બીજાને મારે તો પાછો સામો જનાર કેવો હોય, હસતો હોય છે, એવા તીવ્ર પાપી હોય છે ને એની એવી દશા ત્યાં થાય છે કે એને ઘાણીમાં પી લે છે. અહીંયા બીજાને મારતા તને દયા નહોતી આવતી, કરુણા નહોતી આવતી, તારી એવી દશા થશે ત્યારે તું વિચારજે તને કેવું થશે. ઘાણીમાં પીલાવું, અગ્નિમાં બળવું, બીજા જીવોને પણ ખાવા પીવામાં શેકીને બધું ખાઈ શકે ને બધું, તને કોઈ શેકશે ત્યારે તને કેવું થશે. અને અત્યારના ત્યાં બધે નોનવેજમાં તો હોય ને ભૂણને ને એવા બધાને જીવતા અગ્નિમાં શેકે ને એવું બધું કરે છે ને, બીજા જીવને શેકતા તને કાંઈ નહોતું, હવે તને કોઈ શેકે તને ખબર પડશે કે કેવું દુઃખ લાગે છે. તો એવું ફળ ત્યાં એને મળે છે કે જીવતા અગ્નિમાં શેકે નાખે, કરવતથી ચીરાવું, કરવતથી એના બે કટકા કરે છે, કડાઈમાં ઉકળવું, અહીંયા તળે છે ને નોનવેજ ને એવું બધું ખાય, કંદમૂળ ખાય તો એમાં અનંતા જીવોને નાશ કરે છે, તેલમાં નાખે તો શું થાય છે. એમ તને જો એકવાર ગરમ કરેલા તેલમાં નાખે તો શું દશા થાય, એવું ત્યાં એને તીવ્ર દુઃખ નરકમાં મળે છે. ટુકડે ટુકડા કરી નાખવા વગેરેથી અનંત દુઃખો ઉઠાવે છે, અનંત પ્રકાર એવા હોય. અહીંયા પણ મધ ને દારૂ આદિ ખાવાનું, મધ ને દારૂ પીવાનું બહુ મન થતું હોય તો ત્યાં પણ લખણનો રસ કે સીસાનો રસ કરીને પીવરાવે કે તને બહુ ભાવતું તું, હવે તું ખા, ખબર પડે છે કે પાપ કરતા આપણે ડરતા નથી અને પછી આવું ફળ આપણને ભોગવવું પડે છે વગેરેથી અનંત દુઃખ ઉઠાવે છે. તો પણ ફળ માત્ર એક મોમેન્ટ જેટલા ટાઈમ પણ એને શાંતિ મળતી નથી. કોન્સ્ટન્ટ દુઃખ દુઃખ ને દુઃખ, એક મોમેન્ટ પણ એને ક્યારેય શાંતિ મળતી નથી. કારણ કે શરીરના ટુકડે ટુકડા થવા છતાં પણ પારાની માફક ફરીથી જેવું હતું તેવું શરીર ભેગું થઈ જાય છે. પારાની માફક છૂટું પડે પાછું ભેગું થઈ જાય છે. આયુ પૂર્ણ થયા વિના મરણ થતું નથી. કોનું? કોઈ પણ જીવનું. નારકીનું તો આપણે અહીંયા ચાલે છે. અહીંયા પણ આપણે એમ સમજવું, મારું આયુષ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ શરીર છૂટવાનું નથી. હું બરોબર ખાય પીશ કરીશ તો મારું શરીર નહીં છૂટે એમ નથી. આ નિયમ કોને માટે છે? બધાને માટે છે. આયુષ પૂર્ણ થશે તો કોઈ બચાવવાનું નથી, અને આયુષ હશે તો કોઈ આપણને મારી નાખવાનું નથી. આપણે શું માનીએ છીએ? બરોબર ખાય પીએ, બરોબર પ્રોટેક્શન બહારથી રાખીએ તો આપણે સેફ રહેશું, આપણને કોઈ નુકસાન નહીં થાય. પણ આયુષ પૂર્ણ થશે, થવાનું હશે તો ગમે તેટલું પ્રોટેક્શન ગમે હશે શું થશે? ત્યાં તો આપણે, અહીંયા તો હજી કદાચ ઓછું હશે. ઇન્ડિયામાં જ બધો પોલિટિકલ લીડર્સ બધા કેટલું રાખે, સાંભળ્યું તો હશે ને, બ્લેક કમાન્ડોઝના હાથે બધું. રાજીવ ગાંધી એના માટે શું રાખ્યું હતું? બધું કર્યું હતું કે ને, છતાં શું થયું એનું? શ્રીલંકામાં પણ શું થયું એના પ્રેસિડેન્ટને? એવી રીતે છે ને, પ્રેસિડેન્ટ કે કોઈ મિનિસ્ટર કોઈને એવું થયું. તો શું છે? આયુષ પૂરું થાય છે, કોઈ પણ બચાવી શકે એવું જગતમાં નથી. અને જો આપણું આયુષ છે તો કોઈ આપણને વાળ વાંકો પણ કરી શકે એમ. પણ આપણી મમતા કેવી છે? બરોબર ખાય પીએ બધું કરીએ તો એના પ્રત્યે રાગ આપણો ચાલ્યો જાય છે. એ અકાળે કોઈ છે જ નહીં. અકાળે શું કહેવાય? એક્સિડન્ટ થયો કોઈ, કે સડન ડેથ થયું, એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ શું છે? કોના માટે એક્સિડન્ટ છે એ તો આપણને ખબર નથી. આપણું એજમ્પશન શું હોય છે? કે દરેક વ્યક્તિનું આયુષ્ય ક્યારે પૂરું થાય? કે 70-80 વર્ષ થાય પછી જાણે આયુષ્ય. એવું આપણું એક શું છે? એજમ્પશન છે, જનરલાઇઝ આપણે માની લીધું છે. પણ એવું કોણે કીધું કે દરેકનું 80 વર્ષ? એનું આયુષ્ય 30-40 વર્ષે પૂરું થવાનું હતું. ક્યારે નક્કી થયું? ક્યારે નક્કી થયું તેનું? ક્યારે નક્કી થયું તું? આગલા ભવમાં. ફરી નક્કી ક્યારે થયું તું? એ તો બંધાણું તું ત્યારે. નક્કી ક્યારે થયું? ફરીથી પ્રશ્ન શું છે? કોઈ વ્યક્તિનું આયુષ 40-50 વર્ષનું છે, નક્કી ક્યારે થાય છે? અનંત કાળ પહેલા સર્વજ્ઞના જ્ઞાનમાં આવી ગયું છે, તો આયુષ બંધાય છે આગલા ભવે. બાકી ખ્યાલ તો નક્કી ક્યારનું છે? અનંત કાળ પહેલા પણ સર્વજ્ઞના જ્ઞાનમાં આવી ગયું છે કે આમનું આવી જ રીતે એક્સિડન્ટ, ટ્રેન એક્સિડન્ટ કે કાર એક્સિડન્ટ કે આટલી વર્ષે આ રીતે આયુષ પૂરું થવાનું. એ તો બાંધીએ છીએ આગલા, આપણે અત્યારના આ ભવમાં આગલા ભવનું બંધાય છે. પણ નક્કી તો ક્યારનું છે? અનંત કાળ પહેલા સર્વજ્ઞના જ્ઞાનમાં છે ને, કે હવે અત્યારના ખબર પડતી હશે. તો આયુષનું પહેલેથી તો આપણને ખબર નથી, એટલે આપણા માટે કેવું છે? નવું છે. આપણા માટે કોઈ સરપ્રાઈઝ છે. એક્સિડન્ટ કોના માટે છે? આપણા માટે છે, કારણ કે આપણને ખબર નથી. બાકી કેવળી પરમાત્માના જ્ઞાનમાં પહેલેથી જ ખબર હતી કે આનું હાર્ટ ફેલથી થવાનું છે કે એક્સિડન્ટથી થવાનું, ક્યાં કઈ જગ્યાએ કેવી રીતે બધું જ. હા, બધી જ ખબર, બધું જ. કે આ વ્યક્તિ આટલા ભવ આટલા વર્ષનું આયુષ બાંધશે, એનું આયુષ આ રીતે છૂટશે, બધું જ કેવળીના જ્ઞાનમાં આવે કે ના આવે પહેલાં એક નક્કી કરી, આવે કે ના આવે. અને જો ન આવે તો તેને પૂરું જ્ઞાન કેમ કહેવાય? સર્વજ્ઞ, સર્વ મીન્સ ટોટલ, ટોટલ એટલે કેટલું? બધું જ. આપણે એટલા માટે કાળ લીધું હતું ને, સર્વનો અર્થમાં શું લીધું હતું? ત્રણ કાળ લીધા હતા ને. ખાલી જો કેવળી વર્તમાનનું જ જાણે તો ભૂત ભવિષ્યનું નથી ખબર, તો એટલું જ્ઞાન અધૂરું થયું છે. તો કોઈને ભૂતકાળ અને ભવિષ્યનું જ્ઞાન થઈ શકે કે નહીં? થઈ શકે કે નહીં? આપણને છે કે નહીં? આપણને નથી કે છે? નથી આપણી પાસે કે છે? ભૂતનું છે, ભવિષ્યનું નથી. ફરીથી છે, થોડું થોડું. અચ્છા, કોઈ કે આજે કયો દિવસ છે? કયો દિવસ છે? કાલે કયો હતો? ગઈકાલે કયો હતો? આવતીકાલે કયો આવશે? તો ભવિષ્યનું જ્ઞાન તો છે તમારી પાસે. હા, આપણી પાસે અધૂરું છે એમ તમે હજી કહી શકો. બધી બાબતનું ને પૂરું નથી. ભૂતકાળનું પણ છે, વર્તમાનનું પણ છે અને ભવિષ્યનું છે કે નહીં? થોડુંક છે, લિમિટેડ છે. એ તો આપણે વાત છે કે આપણું જ્ઞાન તો અધૂરું. તો આપણને જો પણ ભૂતકાળનું, વર્તમાનનું, ભવિષ્યનું જ્ઞાન હોઈ શકે તો પૂર્ણ પરમાત્માને જ્ઞાન ન હોય એ વાત તો કોઈ માનવા માટે શકે જ નહીં. તો આપણને અધૂરું જ્ઞાન છે, એમને કેવું જ્ઞાન છે? પૂરું જ્ઞાન. અને પૂરું એટલે ભૂતકાળનું, વર્તમાનનું ને ભવિષ્યનું. તો આપણને એક નક્કી, આ એક આયુષનું જે નક્કી કરીએ ને, તો આપણી પર પદાર્થની મમતા છૂટે. કે હું ખાઈશ એટલે બરોબર મારું વ્યવસ્થિત રહેશે એમ નથી. આયુષ પૂર્ણ થશે તો કોઈ બચાવશે નહીં, અને આયુષ હશે તો કોઈ કાંઈ નુકસાન કરી શકવાનું નથી. શેમાંથી છૂટવું છે? આયુષના કે બીજા કર્મથી? આપણે શું કરી શકીએ? આપણે આપણા જેવા ભાવ કરશું, જો ધર્મના ભાવ કરશું તો કર્મ છૂટશે, અને પાપના ભાવ કરશું, પુણ્યના કરશું તો બંધાશે. હવે એમાં શું વાત છે કે કોઈ કે ભગવાનને બધું જોઈ લીધું એટલે આપણે તો ફિક્સમાં આવી ગયા ને, બરાબર ને? એમ જ કેવું છે ને, આપણે તો હવે ભગવાનને જોઈ એમ જ આપણે કરવું પડશે, એટલે આપણે તો બહુ ફિક્સમાં આવી ગયા. મારે શું કરવું? વોટ શુડ આઈ ડુ? હા, એટલે એ જ. હવે વિચાર કરો, ભગવાનને જોયું એટલે મારે થશે કે મારું થવાનું છે એટલે ભગવાનને જોઈશ? સી, કોના હાથમાં છે? ભગવાને એમ પણ જોયું છે હું મોક્ષે જવાનું છે એમ, જો સપોઝ જોયું છે ભગવાને, જોયું છે તો ભગવાને એમ જોયું છે હું પુરસાદ કરીશ ને મોક્ષ જઈશ, કે ના હું તો નરકના ભાવ કરીશ ને પછી મોક્ષે જઈશ, એમ જોયું છે? બે સાથે જોયું છે. ભગવાને કોઈ એક પર્ટિક્યુલર ખાલી પોઈન્ટ નથી જોયો, ઓલ ધ વે પ્રોસેસ પણ જોઈશ, કે આ જીવ મોક્ષ માર્ગનો પુરસાદ કરશે ને મોક્ષમાં જશે એમ પણ જોયું છે ને, અને આ જીવ પાપ કરશે તો નરકમાં જશે એમ પણ. ખાલી નરક નથી જોયું, નરક પહેલાના પાપના ભાવ પણ જોયા છે, અને ખાલી મોક્ષ જોયો નથી, મોક્ષનો પુરસાદ પણ જોયો. તો હવે મારે શું કરવું? પુરસાદ કરું છું તો મોક્ષ આવવાનો છે. શું છે? ના, જે થવાનું છે જોઈશ, પોસિબિલિટી નથી જોઈ ભગવાને. અને જે પ્રમાણે ભગવાને જોયું છે એ પ્રકારના આપણા પરિણામ સહજ થયા વગર રહેશે ને. કોઈ એમ માને કે ભગવાને જોયું એમ થશે, માને તો નરકના ભાવ આવશે તો આવશે, તો સાચી વાત છે, તારા માટે ભગવાને નરક જ જોયું છે એટલે તને આવા ભાવ આવે છે. શું છે? એ વાત ઉપરથી તને આવા ભાવ વિચાર આવે છે, સાચી વાત છે, કારણ કે તારા ભગવાન, ભગવાનના જ્ઞાનમાં તારું આવું જ જોઈ છે એટલે આવું. તને જેને આવું જોતા એમ વિચાર કેમ નથી આવતો કે ઓહો મારો તો ભગવાને મોક્ષ પુરસાદ જોયો તો હું પુરસાદ કરું, એમ કેમ નથી આવતો? એટલે આપણે કોઈ હેલ્ડઅપ થઈ ગયા છે, ફિક્સ થઈ ગયા છે એવું નથી. આપણું પરિણમન એવું પ્રકારનું છે તે પ્રકારે ભગવાન જોયું, ભગવાને જોયું એટલે હું પરિણમીશ એમ નથી. એટલે આપણા પરિણામ જેમ જોયા છે એ પહેલાંનો પુરસાદ પણ સાથે ભગવાને જોયો છે, જેને બીજી ભાષામાં શું કહીએ? ક્રમબદ્ધ સાથે પુરસાદ સંકળાયેલો છે. ક્રમબદ્ધનો નિર્ણય કરે તો એને સાથે પુરસાર્થ હોય, સ્વચ્છંદતા હોય નહીં. એક મિનિટ. હા, તો બધું જ જોવે ને ભગવાન, બધું જ જોવે. એક એક સમયના પરિણામ જોવે, એનું ફળ જોવે, બધું જ જોવે છે. પણ એક લમસમ ન જોવે. કહેવાનું શું છે? એનું કાંઈક થશે, સમથિંગ વિલ ગોઈંગ ટુ હેપન, એમ નહીં. લમસમ ટુ ધ ફિક્સ જોવે છે, કે કદાચ એવી પોસિબિલિટી પણ નથી જોતા, કદાચ ભાઈ પરિણામ કરશે તો મોક્ષમાં જશે ને કદાચ નરકમાં જશે, પોસિબિલિટી પણ નહીં. એક લમસમ પણ નહીં, એક રેન્ડમ પણ નહીં, પણ ટુ ધ પોઈન્ટ ફિક્સ. એક એક પરિણામ ભગવાનના જ્ઞાનમાં બધું જ એક સમયમાં આવે છે.
ભગવાન જો આ રીતે જોઈ શકે જે રીતે બરાબર છે, તો એમને જોઈ લીધું અને એની અંદર એમણે પુરુષાર્થ જોયું અને એ પણ જોયું કે પુરુષાર્થ નથી કરતા, અને બધાને પરિણામ જોયા, અને જે જે રીતે જોઈએ છે થવાનું છે પણ નથી થયું, તો પછી આપણે અહીંયા અટવાની વાત કરીએ, ભેગા થઈએ, ન મહેનત કરીએ, અને તમે બાળક જેટલી મહેનત કરીને આવો ને એ બધું સમજવું પડતી કે એક બાજુ મહેનત થાય છે, બીજી બાજુ ફળ નથી મળતો. એટલે અત્યારે આપણે ભેગા થઈએ, તમારો પ્રવચન બહુ સરસ છે અને ઘણા લોકોને આવવું જોઈએ. પણ જે ભાઈ માનો કે એ લોકો આવે છે અથવા નથી આવતા, પણ
એવું જરૂરી નથી કોઈ સારું હોય એટલે બધાએ આવવું જ પડે. જેની જેની પોતાની પાત્રતા યોગ્યતા હોય એ જ્ઞાનીની વાણી સાંભળવા આવે છે. એવું જરૂરી નથી તીર્થંકર પરમાત્માની વાણી છૂટે એટલે બધા જ જીવો સાંભળવા આવે, એવો કોઈ નિયમ નથી. દરેક જીવની જે પાત્રતા હોય છે, જેનું હોનહાર ભવિષ્ય જેનું કંઈ સારું છે, તેને ભગવાનની વાણી, જ્ઞાનીની વાણી, ધર્માત્માની વાણી સાંભળવાનો વિચાર આવશે. વાણી છૂટે એટલે બધા જ આવે એવું નથી હોતું. દરેક જીવની પોતાની પાત્રતા યોગ્યતા હોય તો પોતે આવે છે. ઓકે, આપણે ફરીથી ક્યારેક લેશું, ફરીથી એકવાર લેશું આપણે ક્યારેક. હવે અહીંયા આપણી વાત ચાલે, આયુ પૂર્ણ થયા વિના મરણ થતું નથી. અહીંયા તો નારકીને માટે વાત કરે, બાકી એપ્લાય ટુ એવરીબડી. કોઈ પણ ગતિમાં આપણું આયુષ્ય છે ત્યાં સુધી, કદાચ એવું પણ બનતું હોય મોટો બોમ્બ બ્લાસ્ટ થતો હોય અને નિર્દોષ માણસ ત્યાં હોય મરી જતો હોય છે, અને કોકનું આયુષ હોય છે નજીક ઊભો હોય તો પણ એને કાંઈ થતું નથી. ઘણા એવા પ્રકાર બને છે ને, અને આયુષ પૂરું થવાનું એક ઠેસ વાગે છે ને, પડી છે ને મરી જાય છે, અને બોમ્બ બ્લાસ્ટ થતો હોય બાજુમાં ઊભો હોય તો એ ઘણાનો નથી. એકચ્યુઅલી જેના માટે કર્યું બચી જતો હોય, બીજો નિર્દોષ. એવું ઘણી વાર ફાયરિંગ બધા પોલીસ કે જે થતા હોય છે. એટલે આયુષ છે તો બધું ટકે છે, આયુષ નથી તો ગમે એટલા ઉપાય કરે, ગમે એટલા ડૉક્ટર કે બોલાવે, ગમે તે કાંઈ એમાં થવાનું નથી. આ એટલા મમતા છોડાવે છે કે આ જીવન મારું કેટલું રહેવાનું છે, આયુષ પ્રમાણ. જી ને કી હો ન ઈચ્છા, મર ને કી હો ન વાંછા. મને એવી બહુ નથી કે મારું લાંબુ આયુષ હોત, એવું પણ મને ઈચ્છા નથી કે આયુષ મારું જલ્દી પૂરું થાય એવું પણ નથી. જે પ્રકારે આયુષ હશે તે પ્રકારે રહેવાનું છે. નરકમાં આવા દુઃખો ઓછામાં ઓછા 10,000 વર્ષ સુધી, ઓછામાં ઓછા 10,000. અહીંયા તો કેટલી કલાક આપણે ટોલરન્સ કરી શકીએ, કલાક માંડ સેકન્ડ સુધી આવે તો સારું છે, કલાકની વાત તો. અહીંયા કાંઈક પણ તકલીફ પડે તો શું થઈ જાય છે, તરત જ બુમાબૂમ બધું જ કંઈક થઈ જાય છે. ત્યાં તો મિનિમમ 10,000, અને એના કમ્પેરિઝનમાં તો અહીંયા કાંઈ દુઃખ જ નથી. છતાં એવું દુઃખ 10,000 વર્ષ સુધી તો સહન કરવા જ પડે છે. પણ જો ઉત્કૃષ્ટ આયુષનો બંધ પડ્યો હોય તો 33 સાગરોપમ વર્ષ સુધી શરીર છૂટતું નથી. એ સાગરોપમનું માપ આમાં જ આપણે આગળ આવશે ત્યારે લેશું. સાગર, એક સાગર એટલે કેટલું, એનું માપ આમાં આપણે આગળ આવશે. હવે મનુષ્ય ગતિના દુઃખ. કોઈ વિશેષ પુણ્ય કર્મના ઉદયથી નરક અને તિર્યંજ પાપના ઉદય અશુભ પરિણામથી મળે છે. મનુષ્યના અને દેવના કોઈ શુભ ભાવથી, કોઈ પુણ્યથી, કોઈ વિશેષ પુણ્ય કર્મના ઉદયથી આ જીવ ક્યારેક મનુષ્ય પર્યાય પામે છે. સૌથી ઓછામાં ઓછી મનુષ્યની પર્યાય મળે, સૌથી વધારે તિર્યંજ, એનાથી તિર્યંજ, પછી દેવ, દેવથી નરક, અને નરકથી મનુષ્ય. સૌથી ઓછામાં ઓછા મનુષ્યના ભવ આ જીવે કર્યા છે. ત્યારે 9 માસ તો માતાના પેટમાં જ કેદ રહે છે, ત્યાં શરીર સંકોચાઈને રહેવાથી ઘણી તકલીફ પામે છે. એને વિચાર નથી આવતો અહીંયા ક્યાંક ભીડ થાય કે આતે થાય તો મારે આવી ભીડમાં રહેવું, આવામાં રહેવું, પણ તું કહેવામાં રહ્યો તો એ તને ખબર છે. કે અને જન્મ થાય પછી બાળપણમાં જ્ઞાન વગર, જુવાનીમાં વિષય ભોગોની આસક્તિવશ, અને ઘડપણમાં ઇન્દ્રિયોની શિથિલતા, અથવા મરણ પર્યંત ક્ષય એટલે ટ્યુબરકોલોસિસ વગેરેના કારણે, અત્યારના બીજા રોગ હવે શરૂ થઈ ગયા, કદાચ ટીબી નહીં થતા હોય તો કેન્સર આદિના રોગ થાય છે ને, વગેરે ને કારણે આત્મદર્શન થી વિમુખ રહે છે. જન્મે છે બાળપણમાં રમત ગમતમાં ને એમાં જ એના વર્ષ તો ચાલ્યા જાય છે. યુવાની આવે તો ખાવા પીવા જોવા કરવા એવા પાંચ ઇન્દ્રના બાપના વિષયમાં એનો સમય જાય છે. ઘડપણ થાય, ઇન્દ્રિયો શિથિલ પડે અને રોગ નવા નવા થાય છે. તો એમાં પણ આત્મા સમજવાનો એને ક્યાંય ચાન્સ કે એવો રહેતો નથી અને આત્મ ઉદ્ધારનો માર્ગ તે પામતો નથી. ખરેખર મનુષ્યપણું એટલે શું? આત્માને પામવાનો અવસર, ચાન્સ. ધંધામાં જેમ સિઝન હોય કે નહીં, દરેક પોતાની સિઝન હોય છે કે ભાઈ હમણાં અત્યારના સિઝન ચાલે છે, અમારે બહુ ધંધો ચાલે છે. એમ આ મનુષ્યપણું એટલે આત્માને પામવાની સિઝન છે. અહીંયા વધારે અવસર એને તક ચાન્સીસ હોય, છતાં આ રીતે આખો મનુષ્ય ભાવ બાળ પરદ્રવ્યના લક્ષમાં પાંચ ઇન્દ્રિયના લક્ષમાં એ પોતે ગુમાવે છે. હવે દેવગતિના દુઃખ. જો કોઈ શુભ કર્મના ઉદયથી, મનુષ્યને દેવમાં શુભ કર્મ પુણ્યના ઉદયથી દેવ પણ થાય છે તો બીજા મોટા દેવોના વૈભવ અને સુખ જોઈ હૃદયમાં દુઃખી થતો રહે છે. જલસી થતી હોય છે હંમેશા. પોતાને જોવે અને બીજાને જોવે તો કમ્પેર શું કરે? મને કેમ ઓછું ને એને કેમ વધારે? પણ તને જેટલું છે એ પણ મોર ધેન એના હોવા છતાં એનો વિચાર નથી. અને દેવમાં શું, અત્યારના પણ આપણે વિચાર કરીએ ને, જેમ કે ભાઈ એટલું બધું ભેગું કર્યું છે કે સાત પેઢી સુધી ખાય તો પણ ખૂટે ને, છતાં હજી મમતા રહેતી હોય કે આને આટલા કમાણા તો હું વધારે, આને બે ગાડી છે તો મને ચાર ગાડી શું કામ ન હોય. પાછી એક ગાડીમાં પણ કોમ્પિટિશન હોય ને, સારી ગાડી નવી મોડેલ પડ્યું, કેટલી મમતાને કોઈ છે. ગાડી હોવા છતાં સારી બ્રાન્ડ, બ્રાન્ડનીમાં પણ નવું મોડેલ, તૃષ્ણા આગળ આગળ વધતી ચાલે છે. આ મનુષ્ય ભવમાં પણ એવું છે અને સ્વર્ગમાં પણ એવું છે. બીજા મોટા દેવોના વૈભવ અને સુખ જોઈ હૃદયમાં ચિંતા, જલસી, આકુતા, દુઃખ રહ્યા કરે છે. કદાચિત વૈમાનિક દેવ પણ થાય તો ત્યાં પણ જો સંકિત ન પામે તો આત્મિક શાંતિ પામતો નથી. આપણે કઈ શાંતિ જોવે છે? ખરેખર શાંતિ જ એક જ છે, આત્મામાંથી પ્રગટેલી શાંતિ. બહારની અનુકૂળતામાં જે સુખ લાગે છે, શાંતિ લાગે છે, તો બધું કેવું છે? નામ માત્ર, કૃત્રિમ, આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ ફ્લાવર રાખ્યા હોય તેમાંથી રસ મળે કે નહીં મધમાખીને? ન મળે. પણ ઓલા બહુ સુંદર હોય, ઓરિજિનલ કરતાંય ઘણા સુંદર હોય, પણ એમાંથી શું મળે? એમ આ જે સુખ આપણને લાગે છે બધા કેવા છે? આર્ટિફિશિયલ, કૃત્રિમ છે. એમાં ખરેખર સુખ નથી. સાચું સુખ તો આત્મામાંથી આવેલું તે આત્મિક સુખ તે સાચું છે. તો ચાર ગતિમાં અજ્ઞાનતાને કારણે ક્યાંય પણ આત્મિક સુખ પામતો નથી. તથા અંત સમયે મંદાર માળા કરમાઈ જતા, દેવમાં મંદાર માળા હોય છે, કરમાઈ જતા આભૂષણ અને શરીરની કાંતિ ક્ષીણ થતા. ન્યા દેવમાં કાંઈ આપણી જેમ ન હોય, નાનો બાળક જન્મે પછી યુવાન થાય વૃદ્ધ થાય એમાં ન હોય. ન્યા તો થ્રુ આઉટ યુવાન અવસ્થા હોય છે અને એમાં એને જ્યારે આયુષ પૂરું થવાનું હોય ત્યારે શરીરની બ્રાઇટનેસ, આભૂષણની બધું બ્રાઇટનેસ, એની કાંતિ ઓછી, તેજ ઓછું થઈ જાય છે. તો ત્યારે મૃત્યુ નજીક આવ્યું જાણીને ઘણો દુઃખી થાય છે. એ જાણે કે આ બધું હવે મારે છોડવાનું થયું. મમતા તો બહુ કરી હોય, મમતા કરી કરીને ભોગવું હોય અને હવે જ્યાં છૂટવાનો વારો આવે તો શું થાય છે? ઘણું દુઃખ થાય છે. મમતા એટલી બધી કરવી હોય છૂટતું નથી. મરણ પણ એવું જ હોય, થ્રુ આઉટ યુવાની જ હોય એને. હા, ઠેઠ છે, વિખરાઈ જાય, પરમાણુ છૂટા થઈ જાય, બધા પરમાણુ વિખરાઈ જાય. જેમ આપણે અહીંયા લાટ્સ રાઇટ્સ કરવા પડે એવું એવું એને કાંઈ એવું ન હોય, એના પરમાણુ બધા વિખરાઈ જાય. દેવ અને નારકીનું શરીર કેવું હોય છે? વૈકરિક શરીર, એટલે એના પરમાણુ વિખરાઈ જાય. તિર્યંચ અને મનીષનું કેવું શરીર છે? ઔદારિક. તો એના પછી બધી વિધિ હોય છે. ઘણો દુઃખી થાય છે અને વલખા મારી મારીને મરે છે, દુઃખી થઈ થઈને મરે છે. અને પછી એકેન્દ્રી જીવ સુદ્ધા થાય છે. ત્યાંથી મરીને ક્યાં જાય છે? સીધો દેવ મરીને એકેન્દ્રીમાં પણ ઉત્પન્ન થાય છે, એટલે કે ફરીને તિર્યંશ ગતિમાં આવે છે. તિર્યંશ ગતિથી શરૂ કર્યું હતું તિર્યંજ થી નરક, મનુષ્ય, દેવ અને પાછો તિર્યંજ માં આવી રીતે સર્કલ ચાલ્યા કરે છે. આવી રીતે ચારે ગતિઓમાં પ્રાણીને ક્યાંય પણ સુખ અને શાંતિ મળતા નથી. કોઈ પણ ગતિમાં જીવ જાય છે પણ આત્માનું જ્ઞાન નથી તો એને ક્યાંય શાંતિ મળતા નથી. આ રીતે પોતાના મિથ્યા ભાવોના કારણે નિરંતર સંસાર ચક્રમાં પરિભ્રમણ કર્યા જ કરે. કોના કારણે? મિથ્યા ભાવના કારણે. આ કારણ છે. અને એટલા માટે પહેલી ઢાળમાં આપણને ફળ દેખાડ્યું કે આવું દુઃખ છે તો એનું કારણ શું છે. એ હવે બીજી ઢાળમાં આપણને એનું કારણ બતાવશે. પહેલા કોઈ પણ ડૉક્ટર પાસે જઈને આપણને પીડા થતી હોય છે, પેઇન થતું, એની વાત થાય છે ને. એ પછી એનું શું ગોતે છે? કારણ ગોતે છે કે આ જે તમને રોગ થયો છે, પેઇન થાય છે, શેના કારણે છે. એમ અહીંયા પહેલી ઢાળમાં દુઃખ વર્ણન કર્યું, બીજી ઢાળમાં તેનું કારણ કરશે. અને કારણ પછી કેમ ના